તારીખ 7/7/1994 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 751 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 50
શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 751 સૌભાગ્યભાઈ ઉપરનો પત્ર છે. ઓમ સર્વજ્ઞાય નમઃ મથાનું છે એટલું પત્ર. આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. આ એક પંક્તિ શું સૂચવે છે? આત્મસિદ્ધિ શાસ્ત્ર આપણે પણ અનેક વાર ઉપાધ્યાય કર્યો હોય, વાંચ્યું હોય, પણ એમાં ત્રણ પ્રકારના સંકેત કયા છે અને ક્યાં ક્યાં કયા છે એવી નજર ગઈ છે ખરી? એ તો બરાબર છે કે આપણે ચર્ચા થઈ ગયા પછી બીજી વાત છે, પણ પહેલી વખત આપણે આત્મસિદ્ધિ વાંચી કે અનેક વાર વાંચી ત્યારે એ આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત કૃપાળુદેવે નિરૂપણ કર્યા છે એવું આપણું ધ્યાન ગયું છે. તો સૌભાગભાઈનું ધ્યાન કેમ ગયું? લાઈટ થવા જેવી વાત છે. સૌભાગભાઈ તો આપણા જેટલા કાંઈ શાસ્ત્રના કે બીજી ત્રીજી રીતે પરિચિત નહોતા તત્વજ્ઞાનના વિષયમાં. બીજો કોઈ એમને સત્સંગ નહોતો મળ્યો, કૃપાળુદેવનો સત્સંગ મળી ગયો એ જુદી વાત છે. બીજું તો કાંઈ આગળ પાછળ કોઈ વિશેષ વાત તો ધારણ થાય આત્મસિદ્ધિ વાંચીને ત્રણ પ્રકારના સંકેત ની વાત એમને ક્યાંથી સૂજી? એમને ત્યાંથી સુધી કે કૃપાળુદેવ પ્રત્યેનો એમનો જે અનન્ય ભક્તિ અને પ્રત્યક્ષ પરિચયને લીધે જે એમને અનુભવ આવતો હતો એ એમાંથી જે એમને એમની દશામાં જે નિર્મળતા આવતી હતી, દર્શનનો અનુભાગ કપાઈ જાય એ કર્ણનયોગની ભાષા છે. અનુભાગ શબ્દ દર્શનનો પણ બહુ સાદી ભાષામાં કહીએ તો મિથ્યાત્મની શક્તિ તૂટી જાય. મિથ્યાત્મને અજ્ઞાનની વિપરીત જે શક્તિ છે એ તૂટી જાય. એટલે જે દર્શનનું ગોદડું એઢું હોય એ ધોતી ઉઠી જાય, પાતળું, એટલું પાતળું પડી જાય મિથ્યાત્મ. એ દર્શનને અજ્ઞાન પાતળા પડે એટલે નિર્મળતા આવે, મુમુક્ષુની ભૂમિકા નહીં, એ નિર્મળતા એમનામાં આવી હતી. આત્મસિદ્ધિમાંથી અમે કહ્યું કે આપણે તો સંકેતની વાત કરી છે, એની વિશેષતા શું છે, કેવી કેવી વાત સંકેતની છે? તો પ્રશ્ન એમનો થયો, આપણાને સિવાય વાત અહીંયા ખુલી ગઈ કૃપાળુદેવના શ્રી મુખેથી, નહીં તરી વાત એમ જ રહી જશે. કોઈ કૃપાળુદેવ એ વાત ન ખોલી હોત આ 751 તો હજી બધું એમ જ રહી જશે કે આની અંદર ત્રણ પ્રકારના સંકેત શું. શાસ્ત્રની અંદર આગમ પદ્ધતિથી વિચારો તો સંકેત એક જ પ્રકારનું છે કે આત્માની શ્રદ્ધા, સહજાત્મ સ્વરૂપની શ્રદ્ધા, તે સંકેત છે. પછી એને નિર્મળતાના ભેદોના હિસાબે ઉપશમ સંકેત, ક્ષોપશમ સંકેત, ક્ષાયક સંકેત કયો એ બીજી વાત છે. પણ અહીંયા તો સમ્યક્ત્વનું કારણ અને એ કારણનું કારણ એવી રીતે સંકેતનું નિરૂપણ કર્યું છે. એટલે કે મુમુક્ષુ જીવને સમ્યક દર્શન પામવા માટે સીધી લાઈન દોરી, શોર્ટકટ આપી દીધો કે તારે કોઈ માથાકૂટમાં ન ઉતરવું હોય. તો આ ત્રણ વાત છે સંકેત માટે, બે કારણ છે અને સંકેત પોતે એનું કાર્ય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને અમે બેને સંકેત કહીએ છીએ, અથવા તો એ સમ્યક્તનું બીજ એમાં હોવાથી એને સમ્યક્ત કહીએ છીએ. એમાંથી ઉગવાનું છે, બીજી કોઈ રીતે નહીં ઉગે, ગમે તે કરને કાંઈ નહીં થાય. આ એક જ લાઈન છે. એ રીતે આખી એક મોક્ષ માર્ગની આત્મકલ્યાણની લાઈન મોક્ષની ભૂમિકામાં જે લાઈન દોરી આપવી જોઈએ એ એકદમ ચોકઆઉટ કરીને મૂકી દીધી છે, ફિક્સ કરીને આ રસ્તા એલા એ વાત છે. પત્રનો વિષય છે આ
વંદરની ગાથા કઈ કઈ છે?
હા, એમાં જે પ્રથમ સંકેતની વાત છે એ 17 નંબરની ગાથા છે, બીજા સંકેતની વાત છે 120 નંબરની ગાથા છે, અને ત્રીજા સંકેતની વાત છે 111 નંબરની ગાથા છે. એમ ત્રણ ગાથા છે. એ તો બહુ ધ્યાનથી જુઓ આ પત્ર વાંચ્યા પછી પછી સુધી એવું છે, એ દ્રષ્ટિકોણથી વિચારો તો કે આમાં કઈ ગાથામાં પહેલું સંકેત નિરૂપણ કર્યું, બીજું સંકેત કઈ ગાથામાં નિરૂપણ કર્યું, ત્રીજું સંકેત ખુલ્લું લખ્યું છે જે પરમાર્થ લખ્યો ને નિર્વિકલ પરમાર્થ અનુભવ, એ તો ત્યાં પરમાર્થ અનુભવ લીધો છે, નિર્વિકલ પ્રતીત લીધી છે, સ્વાનુભવ લીધો છે, ત્રણેય વાત લીધી છે, અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહેની જ ભાવમાં એ ચારિત્ર લીધું, દીનતા લીધી, પરમાર્થ સંકેત, પરમાર્થ સંકેત શબ્દ વાપર્યો છે. એ ગાથા ચોખ્ખી છે 120 નંબર, બીજી બે ગાથા ગોતવી પડે એવું છે, તમે સંકેત ક્યાં ગોપવીને મૂક્યું છે, ગોઠવીને મૂક્યું છે, એ થોડો વિશેષપણે વિચારવું પડે એવો વિષય છે. 17મી ગાથામાં જો કે નીકળી જાય છે ચોખ્ખું, પણ ધ્યાન પડે એવું નથી, કારણ કે ત્યાં સાધારણ શબ્દો લાગે, અહીંયા ખોલીને મૂકી છે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્ય કારણ ગણિત પ્રત્યક્ષ. એ બેનો સંકિત આત્મસિદ્ધિમાં કહેલા સંકિતના પ્રકારનો વિશેષાર્થ જાણવાની જિજ્ઞાસાનો કારણ કૃપાળુદેવના કાગળ મળ્યો હશે ત્યારે એકદમ વિચાર આવ્યો હશે કે આ પત્રને એકદમ બેસ્ટ રિસ્પોન્સ આપવો જોઈએ, આવી સૂઝ આવી છે. સુભાગભાઈની સૂઝ માટે એમને બહુ માન, એક બે પત્રોમાં તો એવું લખ્યું છે કે અત્યારે અમે જે અંતરબાહ્ય સ્થિતિમાં વર્તીએ છીએ તે સ્થિતિમાંથી અમારે એકદમ આગળ વધી જવું હોય તો અમારે શું કરવું ઘટે? એને ઉત્તર લખો કે જે કાંઈ પ્રતિબંધ છે, જેટલો કોઈ વ્યવસાય સંબંધીનો રાગ છે એ છૂટશે તો જ આમ થશે. અને એમણે એમ લખ્યું કે નહીં, વ્યવસાય સંબંધીનો જેને તમે રાગ પૂછો એવું તો કાંઈ ખાસ નથી અમને, છતાં પણ નથી છૂટાતો તો આવ્યો અમારું આવે પછી પછી પોતાની દિશા ખોલીને મૂકી, તો હવે શું કરવું જોઈએ એવું જો તમને સૂજે તો અમને લખો, અને નહીતર પછી એમ કરો તમે મુંબઈ આવી જાઓ, પ્રત્યક્ષ અમારી વર્તનાને ને આચરણાને તમે જુઓ અને પછી એની આપણે ચર્ચા કરીએ કે અમારા આગળ કેવી રીતે શું કરવું. કેટલી સુભાગભાઈની નિર્મળતા હશે અને કેટલો એમને વિશ્વાસ હશે એના ઉપર કે પોતાની દિશા માટે આવી ચર્ચા કરે છે. બહુ સુંદર પ્રવૃત્તિ હતા. આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. પહેલું સંકેત આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ. આપ્તનો અર્થ થાય છે વિશ્વસનીય, વિશ્વાસને પાત્ર. ત્રણ સજીવન મૂર્તિ વિશ્વાસને પાત્ર છે. એક સર્વજ્ઞ દેવ પરમ ગુરુ જીનેન્દ્ર પરમાત્મા, બીજા નિર્ગ્રંથ ગુરુ છઠ્ઠે સાતમેનું સ્થાન મૂકનારા આચાર્ય ઉપાધ્યાય સાધુ, કોઈ પણ પદવી ધારક હોય તો તે ગુરુ છે, નિર્ગ્રંથ ગુરુ છે, અંતરબાય જેને કોઈ ગ્રંથ જે, અને ત્રીજા સત્પુરુષ ચોથેનું સ્થાને હોય પાંચમેનું સ્થાને હોય, એ ત્રણેયના વચન ઉપર વિશ્વાસ મૂકવાની વૃદ્ધિ છે. કયો વિષય વિશ્વાસ મૂકવા માટે છે અહીંયા એમ જો વિચારીએ તો પોતાના આત્મકલ્યાણ માટે જે કાંઈ કહે છે તે વિશ્વાસ કરવા યોગ્ય છે, શંકા કરવા યોગ્ય નથી. કેમ કે જેઓ આત્મકલ્યાણના રસ્તે પ્રગટપણે પરિણમન કરી રહ્યા છે એ રસ્તો બતાવે તો એમાં શંકા કરવાની શું જરૂર છે? શંકા કરવાનું કોઈ કારણ રહેતું નથી. બીજું કે આપતો પુરુષમાં ત્રણેય લેવાનું શું કારણ? આગમની અંદર તો આપતો પુરુષ સર્વજ્ઞને કહેવાય છે, મિત્રા કેવડી ભગવાન, પણ અહીંયા ત્રણેયને લેવાનું શું કારણ? કે આત્મકલ્યાણમાં મુમુક્ષુ જીવનો નિમિત્ત થવામાં નિમિત્તત્વનો જે ધર્મ છે એ ધર્મ ત્રણેયમાં એક સરખો છે. સમોસરણમાં બેસીને કોઈ જીનેન્દ્રની વાણી સાંભળીને તરી જાય અને નિર્ગ્રંથ ગુરુના સમાગમમાં જઈને પણ તરી જાય કે સત્પુરુષના ચરણ સાનિધ્યને સેવીને પણ તરી જાય, તો ત્રણેયમાં કોઈ ઓછું બધું તરતું નથી, ત્રણેય પૂરેપૂરા તરી જાય છે. દ્રષ્ટાંત લઈએ તો કે ડૂબતો માણસ, સમુદ્રમાં ડૂબતો માણસ સ્ટીમરમાં બેસે તો બચી જાય, વાળમાં બેસે તો બચી જાય, અને હોડીની લાકડાનું હડેલો લાકડાનું થડિયું, લાકડાનું થડો ને હડી ગયેલું એ તણાતું હોય ને એને પકડી લે ને તો એ કાંઠે પહોંચી જાય. ભાઈ અધૂરો બીચો પૂરો બીચો, લાકડાના થડને પકડીને કાંઠે આવી ગયો તો એ પૂરો બીચો કે અધૂરો બીચો? અને ત્યાં કોઈ એવા લાડ કરે કે આ ખડેલું લાકડાનું થડી હું નહીં અડું, સ્ટીમર આવે તો બેસવું છે, નહીં તો મારે નથી બેસવું. હે એવું કોઈ કે? અરે તણખલું હોય તો તણખલાને બાજે, ડૂબતો તણખલાને બાજે. એટલે કોઈ એવી રીતે વિચાર કરે સત્પુરુષ તો ગ્રસ્ત છે ને આવા છે ને આમ છે ને આમ છે ને, હજી તો એમના રાગ દ્વેષ ચોખ્ખા દેખાય છે, પણ તારે તરવું હોય ને તો સ્ટીમરમાં એમાં કાંઈ ફેર નથી, કેવડીમાં એમાં કાંઈ ફેર નથી. જે કેવળ જ્ઞાનની આત્મા દર્શાવે છે એ જ આત્મા સત્પુરુષ દર્શાવે છે, પણ તને આત્મા દેખાય તારો છૂટકો થઈ જાય. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે આપતો પુરુષ. આપતો પુરુષના વચનની પ્રતીતિ રૂપ ખાતરી થઈ જાય. ખાતરી છે, કેવી ખાતરી છે? કે જેમાં સ્વપ્ને પણ શંકા ન પડે એવી ખાતરી છે. પાછું એમ નહીં કે અહીંયા આમ કીધું છે ને અહીંયા આમ કીધું છે આમ કેમ લાગે છે. એક જ પ્રશ્નનો જવાબ સત્પુરુષ જુદો જુદો આપે સામે જેવું પાત્ર હોય, પ્રશ્ન એનો એ છે જવાબ કેમ આપે એમને ખબર છે કોને કેમ જવાબ દેવો. તાવ આવ્યો હોય તો તાવ આવવાનું કારણ તો ઘણા હોય, બધાને કંઈ એક દવા આપે ડાક્ટર, તાવ તો સિમ્પટમ છે, અંદરનો રોગ શું છે એને ખબર છે. એવી રીતે સત્પુરુષ છે એ સામાજિકને બરાબર માપે છે અને એવું માપીને કહે છે, માટે એમની દવા લાગુ પડવાની છે. બહારના ડાક્ટરની દવા તો લાગુ પડે કે ન પડે, બે લાખ કેસમાં લાગુ પડ્યું હોય ને 2 લાખનો એકનો કેસ ફેલ જાય. આજે રિસર્ચ કરે છે ને લોકો એમ કહેતા હતા કે ભાઈ આ દવા અમે બજારમાં ક્યારે મૂકીએ કે આટલા પ્રયોગ કર્યા પછી શું કે આટલા આટલા કેસમાં સફળ ગયેલી છે દવા, હવે વાંધો નહીં કે તો એ નિષ્ફળ જાય, આનો નિષ્ફળ જાય. કેમ કે આ સ્વભાવ ધર્મ છે અને સ્વાધીન ધર્મ છે, ઓલો પરાધીન કાર્ય છે અને એને પૂર્વકર્મ સાથે સંબંધ છે, દવા સાથે સંબંધ નથી. આ રોગનું તો રામબાણ જ ઉપાય છે. સત્પુરુષને વચનની પ્રતીતિ ખાતરી ક્યારે આવે? સત્પુરુષની ઓળખાણ હોય તો છે, નહીંતર શંકા પીડા વગર રહીએ નહીં. કેમ કે અવળી અવળી વાત દેખાય, ક્યાંક અપેક્ષા ભેદ જાણતા ન હોય અને વાત કંઈક બીજી રીતે દેખાય એટલે શંકા લાગે કે અહીંયા આમ કીધું અહીંયા આમ કીધું. પણ જેને એમનું સ્વરૂપ જાણ્યું છે, સ્વરૂપ ઓળખ્યું છે, એને તો ખાતરી છે એમને જે કઈ રીતે ભ્રમ વાગે છે. દ્રષ્ટાંત સુધીમાં તો ત્યાં સુધી લઈ જવાય તો લોકો એને અંધશ્રદ્ધા કહે તો ભલે કે દિવસે એમ કે રાત છે તો કબૂલ, રાત ને રાત કે એમ દિવસ દિવસ ને રાત કે તો કબૂલ છે. ધાકડે ધાકડ અમારું માનવું છે એમ પૂછ્યું છે, અમારું કેવું ધાકડે ધાકડ તમારે માનવું છે કે તમારે સ્વચ્છંદ કરવો છે એમ કેવું છે? સ્વચ્છંદ વાળાનો પત્તો નહીં લાગે. કોઈ એવો પ્રસંગ બી બન્યો હતો, કોઈ મુમુક્ષુ છે, જોયું કે આ ઠીક ઠીક સમાગમ કરે છે, એક પરીક્ષા કરવા માટે એકાંતમાં બોલાવ્યા પોતાના રૂમમાં, કેમ અમારી પાછળ લાગ્યા છો, શું જોઈને અમારી પાછળ લાગ્યા છો, કેમ પાછળ પડી, પાછળ કેમ પડી ગયા, અમારે શું જોયું છે તમે અમારામાં, એ તો કયો, બીજી તો કઈ વિશેષ ખબર પડતી નથી, એવો ભાવ રહ્યા છે કે કદાચ અમારું કલ્યાણ થવાનું છે તો આપ થકી થશે, એવો વાંધો નહીં, વાવાની છૂટ છે, નહીં તો એમાં કોઈ હોય તો આજ્ઞા કરી દે, પણ અહીંયા નથી આવવાનું. એવી જે એને ખાતરી છે, આજ્ઞાની અપૂર્વ રુચિ છે, એમની આજ્ઞા ઉઠાવવા માટેની અપૂર્વ રુચિ છે, એવી રુચિ ક્યારે કોઈ કામમાં નથી થઈ, એવી એમની એમનો વિકલ્પ એ જ એમની આજ્ઞા, એમની આચરણા એ જ એમની આજ્ઞા, એમનું વર્તન એ જ એમની આજ્ઞા, અને એમની ઈચ્છા એ પણ એમની આજ્ઞા. વચનાવલીમાં ઈચ્છા શબ્દ વાંચ્યો છે, 200મો વાક્ય છે ને, એમાં ઈચ્છા શબ્દ વાપર્યો છે, પણ ઈચ્છા એટલે આજ્ઞા લેવું, હે
આજ્ઞા થઈ છે,
હા આજ્ઞા થઈ છે, જ્યાં સુધી પ્રત્યક્ષ, પાંચમું વચનામૃત છે, વચનાવલીમાં 14 છે ને વચન, એમાં 5મું છે, જ્યાં સુધી પ્રત્યક્ષ આજ્ઞાની ઈચ્છા એ એટલે આજ્ઞા એ નહીં વર્તાય, ઈચ્છાનો અર્થ એ આજ્ઞા કરવો એમ કહે છે, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. એક નિષ્ઠા એ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેમની ભક્તિમાં જોડાય, એ સર્વાર્પણ બુદ્ધિ આવી ગઈ, એક નિષ્ઠામાં સર્વાર્પણ બુદ્ધિ આવી ગઈ. અમસ્તા આપણે વાણિયા છે ને, જેટલો નફો વધારે ને એટલી ગરજ વધારે, આ તો સીધો હિસાબ છે કે નહીં, જેટલો નફો વધારે એટલી નફો મેળવવાની ગરજ વધારે કે નહીં, હે. તો આ તો અખંડ સિદ્ધ પદ, જેને જે પ્રાપ્ત થવાની વસ્તુ છે એ કંઈ નાની સુની તો છે નહીં, ત્રણ લોકનો નાશ થઈ જાય એવી જગ્યાએ બેસાડી દે, હવે એમાં એને એને સમર્પણ કરવામાં કંજુસાઈ શું કરવા, કરકસર શું કરવા, અચકાટ શું કરવા, શું કારણ છે, જો કારણ હોય તો તને શું આપી રહ્યા છે તને ખબર નથી, તને શું આપે છે એ ખબર નથી, સ્વર્ગલોકનું રાજાની પાસે કાંઈ નથી, જગતના પદાર્થોમાં તો નફા પાછળ માણસ ગમે એટલો ગરીબવાન થઈ જાય, એ જ્યારે એનું મૂલ્યાંકન સાચું આવે ત્યારે સર્વાર્પણ બુદ્ધિ આવ્યા વિના રહી, સાચું મૂલ્યાંકન થવું જોઈએ. આજ્ઞાની અપૂર્વ રૂપ સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ રૂપ, સ્વચ્છંદ નિરોધપણે એટલે ભક્તિ તો ઘણા કરે છે પણ પોતાનો સ્વચ્છંદ રાખીને પોતાની રીતે, મારો હું કાંઈ સમજતો નથી, બધું મૂકી દેવું પડે, સમજો છો એ મૂકી દેવું પડે, નહીં તો એમાંથી સ્વચ્છંદ ઊભો થાય છે. અથવા જીવ ધર્મના ક્ષેત્રમાં ધર્મનું સાધન પોતાની મનમાંની રીતે કરે છે, સ્વભાગમાં સૌથી મોટો ગુણ હતો આ, એ સ્વચ્છંદ ચાલ્યો ગયો હતો એટલે નિર્મળતા પ્રકૃતિ, અને એ કૃપાણદેવે ઉલ્લેખ કર્યો છે 782માં. એમાં ધ્યાન પછી પરિવાર ઉપર જે પત્ર લખ્યો ને એમાં એમના ગુણનો ઉલ્લેખ કર્યો, ત્યારે આ એક મુખ્ય ગુણ એમણે ઉલ્લેખ કર્યો છે, અને એ પત્ર એમણે સુભાગભાઈને નમસ્કાર કરીને લીધો છે. એમ આ પત્રમાં સર્વજ્ઞાએ નમઃ લખ્યું ને, એમ એ પત્રમાં શ્રી સુભાગને નમસ્કાર એમ કરીને પત્ર શરૂ કર્યો છે. શ્રી સુભાગની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય, એટલે એમની મોક્ષ અભિલાષા, જન્મમરણથી પરિભ્રમણથી છૂટવાની વૃત્તિ એ મુમુક્ષુ દશા, અને જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય, એમણે એક એક પકડ કરી હતી. અદ્ભુત પકડ હતી, એમ જબરજસ્ત પકડ હતી કે મારે એમની આજ્ઞા એની એમની ઈચ્છાએ વર્તવાનું છે, મારી રીતે કાંઈ કરવાનું નથી. બસ પછી એ સેફગાર્ડ થઈ જાય છે, એકદમ સહી સલામત રીતે પાર ઉતરી જાય. કેમ કે પછી એમને જોઈ લીધું કે હવે આ બીજી રીતે કાંઈ હાલવા માગતા નથી, આપણી જવાબદારી થઈ ગઈ. એમાં હવે જ્યાં સુધી પોતે પોતાની માથે હાથમાં હાથમાં માત રાખે ત્યાં સુધી સુખ પુરુષ પણ અડતા નથી, હાલવા દેવાય ને એ રીતે હાલવા દેવાય. આપણું નહીં માને અત્યારે, એને માથું મૂકી દીધું કે આને સંભાળવો પડશે, હવે આને ડૂબવા નહીં દેવાય. તો એ રીતે જવાબદારી પોતે ઉઠાવી દીધી છે. બહુ સરસ વાત લીધી છે. નાનીના માર્ગે ચાલવું છે, મારે મારી રીતે નથી ચાલવું, એ સ્વચ્છંદ છોડી દીધો છે. એ અમને વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. અમને સુભાગભાઈ સાંભળે ત્યારે આ વાત સાંભળે છે, એમ કહીને એના કુટુંબીઓ પ્રત્યે પણ કહ્યું કે તમને કાંઈ સમજાય તો સમજી જાય, તમારા પિતાશ્રીનો ગુણ છે, આ ગુણ જો તમારે કેળવવો હોય તો કેળવવા જેવો છે. હજી બેઠા છીએ અમે, અને હજી 30મા વર્ષનો પત્ર છે એટલે બીજા 4 વર્ષ બેઠા છે. શું નસીબ જોઈએ, સૂઝવું જોઈએ. એ પ્રથમ સંકેત કયો છે, એટલે કે કોઈ પણ જીવને મોક્ષ માર્ગનું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે પહેલું ચોથું ગુણસ્થાન પ્રગટે છે, મોક્ષ માર્ગનું પહેલું ગુણસ્થાન છે, ક્રમથી ચોથું ગુણસ્થાન છે. એનું કારણ આ એક જ જગ્યાએ પડ્યું છે. એનું કારણ શાસ્ત્ર વાંચનમાંય નથી પડ્યું, એનું કારણ ઉપવાસ કરવામાંય નથી પડ્યું, એનું કારણ દયાદાનમાંય નથી પડ્યું, એનું કારણ બીજે ક્યાંય નથી પડ્યું, આ એક જ જગ્યાએ. એટલે ગમે તે માણસ પ્રવૃત્તિ કરતો હોય ધર્મને, એમાંથી એને એક સીધી લાઈન બતાવી કે આ પહેલું પગથિયું છે, ત્યાં પગ મૂકવો છે, નહીં તો તારો સ્વચ્છંદ છે. આ સીધું સમજવાનું છે, ચોખોટ કરી છે કે પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, ને બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે, અને નિયમથી આ કારણ છે. થાય કે ન થાય એવો આમાં અનિશ્ચિત કોઈ વિષય નથી, નિયમબદ્ધ થાય જ, અને એ સિવાય થાય નહીં. એક જ માર્ગ તો બે પ્રકારે છે, ને એક હોય ત્રણ કાળમાં પરમાર્ગ. પછી એ પ્રથમ સંકેત કર્યો કે એવી દશામાં આ પોતે આવ્યો હોય તો એ નિયમથી પામી જ જાય છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. નિસંદેહપણે આ વચનામૃતને સ્વીકારીને અંગીકાર કરવા જોઈએ. બીજું સંકેત છે પદાર્થ નિર્ણય, જે 254ના પત્રમાં કહ્યું, એ બીજું સંકેત છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ, એ સંકેતનો બીજો પ્રકાર ગણો છે. પ્રતીતિ કયો, વિશ્વાસ કયો, રુચિ કયો, ભાવભાષણ કયો, અસ્તિત્વ ગ્રહણ કયો, સ્વરૂપ નિશ્ચય કયો, પદાર્થ નિર્ણય કયો, સ્વરૂપનું લક્ષ્ય કયો, આ બધા એક આપ્યો. અને બીજ જ્ઞાન કયો, આ એક જ પર્યાય ના બધા શબ્દો છે. ચાર શબ્દની અંદર બીજા સંકેતની વ્યાખ્યા એમણે પૂરી કરી છે. ચાર શબ્દોમાં ઘણું ભર્યું છે, આખો પદાર્થ નિર્ણય જ ભર્યો છે કે કઈ રીતે પદાર્થ નિર્ણય થાય, અને પદાર્થ એટલે પરમાર્થ સ્વરૂપ આત્માનું. આત્માનું જે પરમાર્થ સ્વરૂપ છે એનો વિશ્વાસ આવે છે બીજા સંકેત કાળે, ત્યારે ઓળખાય, ત્યારે એ સ્વરૂપની ઓળખાણ પણ થશે, સ્વરૂપનું લક્ષણ. કેવી રીતે ઓળખાણ આવે? સ્પષ્ટ અનુભવ આવશે, અનુભવ અંશથી એ સ્પષ્ટ ઓળખાણ આવે છે, સ્પષ્ટ પ્રતિતિ થાય છે, સ્પષ્ટ વિશ્વાસ આવે છે. અનુભવ અંશે એટલે શું? આ એક વિચારણીય અનુભવ કહો કે વેદન કહો, આત્મા જ્ઞાન સ્વરૂપી છે અને જ્ઞાન સ્વરૂપી આત્માને ઉપયોગમાં જ્ઞાન વેદન છે. વેદન છે તે અનુભવ અંશ છે. બહુ સ્પષ્ટ સ્પષ્ટપણે એ વિષયને ખોલીએ તો એવી રીતે છે કે જે ઉપયોગ છે એના બે અંગ છે મુખ્ય, એક બાહ્ય અંગ અને એક અંતરંગ. અંદરનું અંગને અંતરંગ કહે છે અને એક બાહ્ય અંગ છે. જે બાહ્ય અંગ છે એ અન્ય પદાર્થોના પ્રતિબિંબને ઝીલે છે, એટલે સ્વપર પ્રકાશક શક્તિ ઉપયોગમાં હોવાથી પર પદાર્થોની હૈયાતીને પ્રકાશે છે, જાહેર કરે છે કે ભાઈ આ પદાર્થ આવો છે. પરમાણુ જળ છે એ પરમાણુને ખબર નથી, પરમાણુ જળ છે એ જ્ઞાનને ખબર છે. પછી કયો પરમાણુ કેવો છે, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય હોય તો એનો રંગ કેવો છે, કર્ણેન્દ્રિયનો વિષય હોય તો એનો સ્વર કેવો છે, ઘ્રાણેન્દ્રિયનો વિષય હોય તો એમાં ગંધ કેવી છે, અને રસના ઇન્દ્રિયનો વિષય હોય તો એનો સ્વાદ કેવો છે. એવું જે કોઈ પ્રકાશ છે ઉપયોગમાં એ એનું બાહ્ય અંગ છે, અને એનાથી આપણે બધા પરિચિત છીએ કે આપણું જ્ઞાન પાંચે ઇન્દ્રિયોના વિષયને જાણે છે, અને આપણે જે પાંચે ઇન્દ્રિયોના વિષયમાં જે પદાર્થની જરૂર હોય એની પરખ કરીને લઈએ છીએ. ક્યાંથી પરખીએ છીએ? કે ઉપયોગથી, જ્ઞાનથી પરખીએ છીએ ભાઈ આ ક્યારેય લેવાય કે ન લેવાય, દેખાવ બહુ સારો છે પણ સ્વાદમાં ખાટે છે, આ કેરીનો દેખાવ ગમે હોય પણ મીઠી ગણે છે, ક્યાંથી નક્કી કર્યું? કે જ્ઞાનના બાહ્ય અંગ છે. હવે આ વિષય અંતરંગનો છે, બાહ્ય અંગનો નથી, એટલે એ પરિચય આપણને બીજું સંકેત કરવામાં કામ નથી આવતો. જે પંચેન્દ્રિયના વિષયનું આપણને જ્ઞાન છે ને અભ્યાસ છે, એમાં ગમે એટલી આપણી હોશિયારી હોય શકે, એમાં પણ વિચક્ષણતા હોય છે ને, દરેક પોતપોતાના વિષયમાં ખૂબ તૈયાર હોય છે. કાપડનો વેપારી આર્ટિફિશિયલ કાપડને ઓળખી શકે, આપણે ન ઓળખી શકે. ચાનો વેપારી ચાની ક્વોલિટીને ઓળખી શકે, સોનાનો વેપારી સોનાની પરખ કરે, પણ એ કાંઈ આત્માને ઓળખવામાં એ જ્ઞાન કામમાં નથી આવતું. કેમ કે બાહ્ય અંગ છે ને બાહ્ય પદાર્થને એ પરિચય કરે છે, અને બાહ્ય પદાર્થનો પરિચય એમાં આત્મ પદાર્થ ક્યાંય આવતો નથી. એટલે આત્માનો પરિચય કરવા માટે ઓળખાણ માટે પરિચયની જરૂર છે, અને એ પરિચય અંતરંગ દ્વારા થાય છે. શાસ્ત્રોમાં એ વિષય ખોલેલો છે. એક રાજમલજી કરીને પંડિત થઈ ગયા 500 વર્ષ પહેલાં, બનાસીદાસજીના ગુરુ જે કહી શકાય, બનાસજીને નાટક સમયસાર લખ્યું, એમના કલશ ટીકા ઉપર લખ્યું, સમયસારના કલશ ઉપર એને ટીકા કરી, સમયસાર કલશ ટીકાના નામથી એ શાસ્ત્ર પ્રકાશિત થયેલું છે. એમાં એમને આવા અધ્યાત્મના વિશે બહુ કહી નાખ્યા, અધ્યાત્મ પ્રધાન ટીકા છે આ, કે અનુભવ જે અંતરંગ અનુભવ દ્રષ્ટિથી જોવામાં આવે, પણ જ્ઞાનમાં જે અંતરંગ છે એમાં જ્ઞાન વેદન રહેલું છે, અનુભવ એટલે વેદન રહેલું છે. એ એટલું વેદન જો વેદવામાં આવે તો જે બાહ્ય અંગ આ બાજુ અન્ય પદાર્થોનો પરિચય કરી રહ્યો છે તે અંદરમાં મળી જાય છે, ત્યારે એને વેદન પકડાય છે. જ્ઞાનમાં જ્ઞાન વેદન ક્યારે પકડાય છે, ધ્યાન દેવાની વસ્તુ છે કે જે બાહ્ય અંગ છે એ અંતરંગ બાજુ વળે છે ત્યારે એની વેદન સ્પષ્ટ થાય છે, મને જ્ઞાન વેદાય છે, મને જ્ઞાન વેદાય છે. જ્ઞાન ખરેખર તો જ્ઞાનને જ્ઞાન વેદાય છે, પણ જ્ઞાન સ્વરૂપી પોતે છે એટલે મને જ્ઞાન વેદાય છે એવું એને વેદનભૂત જ્ઞાન થાય ત્યારે એવો જ આત્મ સ્વભાવ હોવાથી, પરમાર્થ આત્મ સ્વભાવ એવો હોવાથી આવો જ છે એવી પ્રતીતિ આવે. નહીતર શું થાય છે કે જે બાહ્ય જ્ઞાનનો બાહ્ય અંગ બાહ્ય પદાર્થ ઉપર પ્રવર્તે છે એની સાથે સંબંધ કરે છે ત્યારે અવિનાભાવીપણે એટલે કે થયા વગર ન રહે એવી રીતે આત્માના ચારિત્ર ગુણમાં રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે અનિવાર્યપણે. સત્શાસ્ત્રોમાં એ વિષય કહેલો છે કે જ્ઞાનના પણ બાહ્ય અંગને ગૌણ કરવું, બાહ્ય પદાર્થને તો મુખ્ય ન કરવા, આત્માનામાં શુભાશુભ રાગ થાય એને પણ મુખ્ય ન કરવો, અને આત્મામાં જે હોવાથી પરમાર્થાત્માનું સ્વરૂપ શું છે એની સ્પષ્ટ પ્રતીતિ વિશ્વાસ સ્પષ્ટ વિશ્વાસ આવશે. મારો આત્મા આવો છે જેવું મને મારા જ્ઞાનમાં જ્ઞાન વેદન અનુભવગમ્ય થઈ રહ્યું છે તેવો જ મારો આત્મા અનુભૂતિ સ્વરૂપ છે. બસ આ અનુભૂતિ સ્વરૂપ આત્માની પ્રતીતિમાં આખા આત્માના આનંદ ગુણની પ્રતીતિ આવે છે અભેદપણે. ભેદની કોઈ આવશ્યકતા નથી, ભેદની કોઈ જરૂરત નથી, આનંદ ગુણ કેવા કેવા ભેદવાળા છે એ કોઈ પ્રયોજનભૂત નથી. એને સંકિતનો બીજો પ્રકાર એટલા માટે કર્યો કે એ પ્રકારે જેને પોતાના પરમાર્થ સ્વરૂપનો અનુભવ અંશથી વિશ્વાસ આવે છે એને નિયમથી નિર્વિકલ્પ પરમાર્થ સમય પ્રસંગની ઉત્પત્તિ થાય. શું કરવા થાય એનો જો વિચાર કરવામાં આવે તો જ્યારે એ પ્રતીતિ આવે છે ત્યારે એ જેટલો અનંત ગુણ સમૃદ્ધ છે, જેટલું એનામાં અનંત ગુણોનું સામર્થ્ય છે અને એને લઈને જેટલી એની મહાનતા છે એટલી જ્ઞાનમાં આવે છે કે આવો મહાન પદાર્થ હું પોતે છું. કેવો મહાન પદાર્થ છું કે સાક્ષાત સિદ્ધપદ સ્વરૂપ છું, સિદ્ધાલયમાં જે સિદ્ધ ભગવાન બિરાજે છે એવું જ આ આત્મા છે એવું સ્પષ્ટ અનુભવાન છે વિશ્વાસમાં પ્રતિમાં આવી જાય છે સ્વરૂપ નિશ્ચયના કાળમાં. એટલે એ સ્વરૂપનો એટલો બધો મહિમા આવે છે કે સાથોસાથ આખા જગતનો મહિમાનો છેદ ઉડી જાય છે, ખલાસ થઈ જાય. જગત ઇષ્ટ નહીં આત્મથી મધ્ય પાત્ર એ જે લખે છે એ જગત આખું જગત હળેલું તરણા જેટલું એનું મૂલ્ય કેટલું થાય કે હળેલું તરણ ત્રણ લોકનું રાજ મળે તો એની પાસે કાંઈ નથી. એટલું સુખ એટલી શાંતિ એટલો આનંદ એ બધું એટલું અંદર ભરેલું છે કે અંદર જ્ઞાન જોવા જાય તો એને જ્ઞાનને તળિયું હાથમાં આવતું નથી. કેમ હાથમાં આવતું નથી કે અંદર તળિયું છે નહીં એટલે હાથમાં એટલી અગાધ શાંતિ અને અગાધ સુખ ભરેલું. પછી દ્રષ્ટિની માફક તે નજરાય છે 220માં આપણે વાંચ્યું ને વ્યાખ્યાન સારી ગમે કે દ્રષ્ટિની માફક તે નજરાય છે ને આત્મા ત્યાંથી ખસી શકતો નથી એ દશા થાય. એટલે પછી ઘૂંટાઈ ઘૂંટાઈને એ મહિમા એવો ઘૂંટાઈ ઘૂંટાઈને ઘૂંટાઈ જાય છે કે નિર્વિકલ્પ સ્વરૂપનો ની ઘૂંટણમાંથી વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. જેમ માણસ ઓપરેશન જોતા મૂર્છા ખાઈ જાય એવી રીતે ભાન ભૂલી જાય એવી રીતે નિર્વિકલ્પ સ્વરૂપને જોતો જોતો એની મહિમાને એટલો ઘૂંટી ઘૂંટાઈને ઘૂંટાઈ જાય છે કે તદાકાર પરિણામ થાય તેને એને નિર્વિકલ્પ પરમાર્થ સમય દર્શન કહેવામાં આવે છે. એટલે પુરુષાર્થ પણ ઉછળીને એ બાજુ જાય છે અને મહિમા ઘૂંટાયા જ કરે ખૂબ ઘૂંટાઈ જાય એવી એક દશા એને પરમાર્થ સંકેતનું કારણ અથવા બીજું સંકેત થયો છે અને તે સ્પષ્ટ અનુભવાંશે પ્રતિ રૂપમાં. ત્રીજું સંકેત તો શાસ્ત્રની અંદર પ્રસિદ્ધપણે વર્ણ્યું છે અને પોતે પણ 111 ગાથામાં એ સ્પષ્ટ કર્યું છે. આત્મસિદ્ધિ છે અને પહેલાં 718માં આત્મસિદ્ધિ છે, આ 751 છે ને. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત, અનુભવમાં વેદન લીધું, નિજ સ્વભાવનું વેદન વર્તે, નિજ સ્વભાવનો લક્ષ્ય તો અહીંયા પદાર્થ નિર્ણય વખતે થઈ ગયો છે, એ પણ વર્તે છે, ચાલુ છે અને નવી અનુભવથી પ્રતીતિ ઊભી થઈ, એ પ્રતીતિ તે શ્રદ્ધાની પર્યાય છે, સમય દર્શનની પર્યાય છે. વૃત્તિ વહે નિજ ભાવમાં અંતર્મુખ વૃત્તિ થઈને નિર્વિકલ્પ દશામાં લીન થયો પરમાર્થે એને અમે સમજી લીધું છે, એ વાસ્તવિક સમય છે. 111માં એનું વર્ણન કર્યું છે. એ નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ તે સંકેતનો ત્રીજો પ્રકાર કર્યો છે. નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ 111 ગાથામાં અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં, ત્યાં દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણે લઈ લીધા, ધર્મ પ્રગટ્યો ને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ પ્રગટ્યો, તેમાં શ્રદ્ધા પણ થઈ એ પ્રતીક છે, અનુભવ થયો તે સ્વસંવેદન થયું જ્ઞાન છે, અને વૃત્તિ નિજ ભાવમાં વહી તે અંતર્મુખી લીનતા થઈ ચારિત્રનો વિતરાગી પર્યાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને મોક્ષ માર્ગ ત્યાં પ્રગટ થયો. એ સંકેતનો ત્રીજો પ્રકાર અમે કહ્યો છે. પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે અને બીજું સંકેત તે ત્રીજા સંકેતનું કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે, કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે એટલા માટે કે પછી બીજા કારણને કોઈ વળગે નહીં, ચોંટે નહીં. હવે જો કૃપાળુદેવની આજ્ઞા એ ચાલુ હોય તો આ આ વસ્તુ પકડવી જોઈએ, બીજી માથાકૂટમાં ન ઉતરે તો કાંઈ વાંધો નથી, આ સીધો રસ્તો બતાવી મોક્ષોએ આ લાઈન પકડી. પહેલું સંકેત બીજા સંકેતનું, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, અમે કહ્યું છે એમને અધરથી નથી કહ્યું, સર્વ વિતરાગોએ આ માન્ય કરેલી વાત અમે અમારા અનુભવની સાથે મેળવીને કાઢી છે. તમે શાસ્ત્ર વાંચવા જશો તો તમારું બૂતું નથી કે એમાંથી કાઢો તમે આ વાત, આ કાઢીને મૂકી છે, હેલું સેલિંગ સેલી કરીને મૂકી સીધી ડાયરેક્ટ. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે, ત્રણેય સંકેત ઉપાસવા યુનિત્રવળી એમ ઘણા કહી તો કૃપાળુદેવે કીધું છે ને, ફલાણા ક્યાં કહે છે, ઢીકણા ક્યાં કહે છે, ફલાણા શાસ્ત્રમાં ક્યાં છે, ભાઈ એ બધા શાસ્ત્ર વાંચીને જ આ બધી વાત કરી છે, એટલું વાંચીને નથી કર્યું, એમનો અનુભવ પણ એમની સાથે મળતો છે, અનુભવીને વાત કરે છે. શાસ્ત્ર કરતા પણ સ્વાનુભવી પુરુષ હોય છે અને એ શાસ્ત્રને માંથી સાર કાઢીને દેનાર પણ અનુભવી પુરુષ હોય છે, એમને મર્મ કાયદો છે નથી, એમના હૃદયમાંથી અનુભવમાંથી નાખે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે એટલે ત્રણેયની ઉપાસના થાય તો જ મોક્ષ માર્ગ હોય, નહીતર ન હોય. અધરથી કોઈને મોક્ષ માર્ગ આવે નહીં, શું કોઈ દી અધરથી મોક્ષ માર્ગ આવે નહીં, એનું કારણ કારણ એનું લોજિક છે ને, સાયન્સ છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે એટલે જેને પહેલું ન ઉપાસ્યું હોય એને પહેલું ઉપાસવું, પહેલું ઉપાસ્યું હોય એને બીજું ઉપાસવાનું છે, બંને ઉપાસ્યું હોય એને ત્રીજું ઉપાસવાનું છે. સત્કાર કરવા યોગ્ય છે એટલે કે આદર કરવા યોગ્ય છે, આદર સત્કાર કરવા યોગ્ય છે એટલે કોઈનામાં પહેલું સંકેત હોય તો પણ એનો આદર કરવો, બીજું હોય એનો પણ આદર કરવો, એમનો કેવું કે આ મિથ્યા દ્રષ્ટિ છે જેને પરમાર્થ સંકેત પ્રગટ્યું નથી. ત્રણેય સંકેત આદર કરવા સત્કાર કરવા યોગ્ય છે. અને ત્રણેયની ભક્તિ કરવાની. પાણુદેવે તો ઘણી વાત કરી છે ભક્તિના વિષયમાં, પણ એક ધ્યાન ખેંચવાની વાત એ છે, ભક્તિમાનની ભક્તિ ઉગે ખરી ભક્તિ પ્રગટે છે. આવે છે એક જગ્યાએ, સત્પુરુષનો ભક્ત છે એ ભક્તિમાનની ભક્તિ ઉગે ખરી ભક્તિ પ્રગટે છે. એ બહુ માર્મિક વાતો છે. આપણે ત્યાં કોઈ એવાય મોટા માણસ હોય જગતમાં, કોઈ નેતા હોય કે કોઈ શ્રીમંત માણસ હોય, અને એની ચિઠ્ઠી લઈને એનો માણસ આવ્યો હોય તો પછી ભલે કાંઈ જો હોય, માલિકે આ સમાચાર આપના ઉપર ચિઠ્ઠી મોકલી છે, ચિઠ્ઠી લેવા આવ્યો છે, પેલા હું જાઉં છું તો ઉભા બેસ બેસ બેસ, ચાપાણી નાસ્તો કરીને જાય, શું કરવા, કઈ નો હગત થતો નથી. એને વેવાયનો માણસ છે, એ ગાંજાનો આદર નથી, એને વેવાયનો આદર છે. એવી સૂજ ક્યાંથી આવે છે વ્યવહારમાં, એવું કઈ શીખડાવવું પડે છે, હે? એવી સૂજ ક્યાંથી આવે છે, હે? મોટા ઘરેથી આવ્યો છે, ભલે નોકર છે ઘરનો, સામાન્ય નોકર હોય ભલે ને, પછી ગઈકાલે જ એને રાખ્યો હોય નોકરીમાં, હાલો ને, હું એને ચાપાણી ના શું, ઠંડુ પી ગરમ પી ફલાણું થઈ ગયો, ક્યાંથી એટલું બધું વિવેક આવી ગયો, કે એને એના પ્રત્યે જે આદર છે એમાં એની અભિવ્યક્તિ થાય છે. આ એક પ્રેક્ટિકલ લાઈફનો વિષય છે, શીખડાવવું ન પડે, એ એક પ્રેક્ટિકલ લાઈફનો વિષય છે. એમ જો ખરેખર સત્પુરુષ પ્રત્યે ભક્તિ હોય તો એના ભક્તિમાન પ્રત્યે ભક્તિ આવ્યા હોય, એની પ્રેક્ટિકલ લાઈફ છે ભક્તિની, ખરી ભક્તિ એટલે પ્રેક્ટિકલ એ જ ભક્તિ છે. નહીંતર કે હું સત્પુરુષની ભક્તિ કરીશ તો એના ભક્તોને આપણે શું લેવા દીધા છે, આપણે એના જ ભક્ત છીએ એમ નથી.
દાસનો દાસ છે,
દાસાનો દાસ શબ્દ વાપરો છે ને, પણ એ શબ્દ બહુ ચાલુ થઈ ગયો છે, નહીંતર એ શબ્દ બહુ પ્રસિદ્ધ છે દાસાનો દાસ, પણ એટલો બધો ચાલુ થઈ ગયો કે મફતના ભાવમાં જાણે વપરાતો હોય પીઠ ભાવે એમ જ ચાલે છે. કૃપાળુજી થોડી ખોલીને વાત કરે છે કે દાસાનો દાસ એને મેં આમ કહી છે, અને ખરેખર ભક્તિ ઉગે ત્યારે એવી જ ઉગે છે. ત્રણેય સત્કાર કરવા યોગ્ય છે અને ભક્તિ કરવા યોગ્ય છે, કેમ કે પહેલા સંકેતમાં એ ખરેખરો ભક્ત છે સત્પુરુષ, માટે એની પણ ભક્તિ કરવા યોગ્ય છે. એ અહીંયા નાખ્યું પાછું, એ આજ્ઞા કરી અહીંયા. એ જે પત્રનો મુખ્ય વિષય છે એ અહીંયા પૂરો કર્યો છે, પછી થોડીક વિશેષ વાત કરી છે તો આગળ પાછળના સુભાગભાઈના પત્રો કૃષ્ણ ચર્ચાને પણ ચાલતું હશે, એને અનુસરીને બીજો વિષય લીધો છે કે કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું આલંબન વિતરાગે કહ્યું છે. સત્પુરુષનું વચન એટલે દ્રવ શ્રુત, સત્પુરુષનું વચન એટલે શાસ્ત્ર આગમ, એક શબ્દમાં આનંદ આગમ રહ્યા છે, અને સત્પુરુષનું વચન એટલે જીનવાણી. આમ તો જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિને જીનવાણી કહેવાય, પણ અંદર જીન સ્વરૂપી આત્માનો અનુભવ કર્યો અને પછી વાણી નીકળી માટે એ જીનવાણી, સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શી નીકળેલું છે. તો કે છે કે એ સત્પુરુષનું વચન છે એનું આલંબન 12મા ગુણસ્થાનના છેલ્લા સુધી છે, કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી એટલે 12મા ગુણસ્થાનનો છેલ્લો સમય. આમ તો 7માંથી નિર્વિકલ્પ ધ્યાન છે, અને વાણીનો વિષય તો વિકલ્પવાળો હોય છે, છતાં આમ કેમ કહ્યું, વિષયમાં ઊંડાણ શું છે, ઉપર છેલ્લી નજરે જોવે તો એમ થાય કે છઠ્ઠા ગુણસ્થાન સુધી સ્વવિકલ્પ દશા છે, ચોથે પાંચમા અને છઠ્ઠે, સાતમાથી કેવળ નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ છે, પણ 12માના છેડા સુધી સત્પુરુષના વચનનું આલંબન શું કરવા લીધું, એ 12મે પહોંચ્યો ક્યાંથી પણ. જે મુમુક્ષુ સત્પુરુષના વચને નિર્વાણ માર્ગને પામે છે એમાં ચોથો ગુણસ્થાન નિર્વાણ માર્ગનું આવ્યું, પણ એ સત્પુરુષના વચનની કૃપા છે, અનુગ્રહ છે, અને પછી ઉપરનું બધું સત્પુરુષનો જ અનુગ્રહ છે. ઉપકાર માનનારને એવો ભાવ આવે છે કે મારી પ્રત્યેક પર્યાય ઉપર સત્પુરુષનો ઉપકાર વર્તે છે, નહીતર આ મારી પર્યાય અત્યારે ન હોય. જ્ઞાન દશા થયા પછી ગુણસ્થાનમાં ગમે એટલે આગળ વધે તો જેના જેનો એને ઉપકાર થયો છે એવું વિસ્મરણ નથી થયું. મારી પર્યાયે પર્યાયે ઉપકાર વર્તે છે, એટલો ઉપકારનો ભાવ ચાલુ રહે છે. એટલે એને એ સત્પુરુષના વચનનું આલંબન કર્યું છે, અને ભગવાને એમ કહ્યું છે, વિતરાગના નામે વાત કરે છે. અનુભવ તો બધાનો એક સરખો છે, કેવળ જ્ઞાન ઉપજવાના છેલ્લા સમય સુધી સત્પુરુષના વચનનું આલંબન વિતરાગે કહ્યું છે. અર્થાત અર્થ પણ એ જ કર્યો છે, બારમા ક્ષીણમો ગુણસ્થાન પર્યંત શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં તે નિર્મળતા સંપૂર્ણતા પામે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. સંસ્કૃત જ્ઞાનથી આત્માનો અનુભવ કર્યો છે, અજ્ઞાનની વાણીથી થાય નહીં આત્માનો અનુભવ. જે દ્રવ્યશ્રુત છે એ ભગવાનની વાણી છે, આચાર્યની વાણી છે, અને સત્પુરુષની વાણી છે તે દ્રવ્યશ્રુત છે. એને શાસ્ત્રને એને જીનાગમ કહેવામાં આવે છે. જેની પાસે જે ચીજ નથી, કુવામાં જ નથી, અવાડામાં આવે ક્યાંથી? જો કુવામાં પાણી નથી તો બહાર અવાડામાં આવે ક્યાંથી? અવાડા સમજો, ગાયને પીવાનું, જે ઢોરને પીવાની જે નાનો હોજ બનાવ્યો, કુંડી બનાવી, અવાડો ગુજરાતીમાં હિન્દી ભાષા છે, અમુક શબ્દ એમને ખ્યાલમાં અવાડો શું થતા છે. કુવામાં હોય તો અવાડામાં ક્યાંથી આવે? તો પોતાને જ આત્મા જોયો ન હોય, આત્માને દેખાડે કેવી રીતે? એમ દેખાડવાની રીતાની પાસે ક્યાંથી હોય એમ કહેવું છે. કેમ કે અજાણ્યો નાંદરો બધું સરખું હોય. આત્માના અનુભવને શ્રુતજ્ઞાનથી આત્માના અનુભવને નિર્મળ કરતાં કરતાં એકવાર અનુભવની રીત એમણે શીખડાવી, એ અનુભવને વારંવાર કરીને નિર્મળ કરતો 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 બારમા ગુણસ્થાને પહોંચ્યો, સંપૂર્ણ નિર્મળતા પામે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ક્યારથી? કે રીત શીખો ત્યારથી. રીત જ ન શીખડાવી હોત તો અનંતકાળથી પરિભ્રમણ કરે છે હજી, અને તે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી, એટલે કે કેવળ જ્ઞાન ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ આધારભૂત છે એમ કહ્યું છે, તે નિસંદેહ સત્ય છે. કેવી ભાષા છે, આ વચનયોગ છે. કે ઉત્પન્ન થવાના પ્રથમ સમય સુધી સત્પુરુષે ઉપદેશેલો માર્ગ, માર્ગ એટલે ઉપાય, ઈલાજ, આધારભૂત છે, એને અવલંબીને, એને સમજીને પકડ્યું છે, નહીતર નજરમાં આવે એવી ચીજ નહોતી. એ કહ્યું છે તે નિસંદેહ સત્ય છે, અમારો અનુભવનો પોકાર છે, આમ જ છે. પોતાને પણ ભૂતકાળમાં એમ થયેલું છે એ વિષે એમણે 194માં લીધો છે. જ્ઞાન તેથી અમને જ્ઞાન ઉત્પન્ન થયું, ભાવો પ્રતિબદ્ધતાથી વિચરે છે એવા સત્પુરુષના ચરણારવિંદને સેવા અમને જ્ઞાન થી.
वहाँ लिखा है ऐसे भाव अप्रतिबद्धता से विचरते हैं, ऐसे ज्ञानी पुरुष के है लिखा है, वहाँ थे या होंगे नहीं लिखा है, मतलब वर्तमान
प्रत्येक वगैरह तो केवी रीते ज्ञान लिए केवी रीते जे ज्ञान नो आदान प्रदान छे केवी रीते थाय न होय तो क्या थी थाय एम केम होय नथी थाय नो ने ने वानो प्रश्न आ रीते આ પત્ર મોક્ષજીવને બહુ ઉપયોગી, બહુ લાભકારક છે.